ચાલો શરૂ કરી દે. મંગલાચરણ.
નમો હરિ હરિયાણમ, નમો શ્રીજાણમ, નમો હરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવતામુ. જો આપણે છ ઢાળાનો સ્વાધ્યાય ચાલુ કરીએ, ગુજરાતી છ ઢાળામાં આપણે પાંચમી ઢાળ બાર ભાવનાનો સ્વાધ્યાય ચાલુ કરીએ. બાર ભાવના નામ સાંભળ્યા છે? બાર ભાવના કોને કહેવાય ખ્યાલ છે? જીવ જેનું વારંવાર ચિંતન કરે, જેનો વિચાર કરે એને ભાવના કહેવાય છે. આપણે એમ કહેવાય ને, મારી ભાવના બહુ છે કે મારે આ ભક્તિ કરવી છે કે આ કરવી છે. એ ભાવનાનો મતલબ શું? કે જે જીવનો વિચાર વારંવાર આવે કે મને આ વસ્તુ કરવી છે એને ભાવના કહેવાય. તો મુનિરાજ જંગલમાં વારંવાર આ બાર પ્રકારના વિચાર કરે છે, એને બાર ભાવના કહેવાય. ખ્યાલ આવે છે? આ બાર ભાવનાના વિચાર તેના માટે કરવામાં આવે છે કે જેનાથી મુનિરાજને વૈરાગ્યની વૃદ્ધિ થાય. વૈરાગ્ય કી વૃદ્ધિ કે લીધે બાર ભાવના કા ચિંતન નિરંતર કિયા જાતા. એ બાર ભાવનાનું ચિંતન મુખ્યત્વે તો મુનિરાજ કરે, મેઇનલી તો એનો વિચાર મુનિરાજ કરે. પણ આપણા લેવલ પર આપણે પણ એનો વિચાર કી જાતનો કરવો જોઈએ, જેનાથી આપણે પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આપણે પણ આ ધર્મના માર્ગમાં જોડાય. એના માટે બાર ભાવનાનું ચિંતન કરવામાં આવે છે. બાર ભાવનાના નામ કોને આવડે છે? નથી આવડતા હજી પણ? આપણે તો લગભગ ઝાડ પચવા આવ્યા છીએ. બોલ મલય, આવડે છે નામ બાર ભાવનાના? ચલો સાથે બોલીએ. કે પહેલી ભાવના અનિત્ય ભાવના, પછી સેકન્ડ અચરણ ભાવ, થર્ડ સંસાર ભાવના, ફોર્થ એકત્વ ભાવના, ફિફ્થ અન્યત્વ ભાવના, સિક્સ અરુચિ ભાવના, સેવન આશ્રવ ભાવના, એટ સંવર ભાવના, નાઇન નિર્જરા ભાવના, ટેન લોભ ભાવના, ઇલેવન બોધિ દુર્લભ ભાવના અને ટ્વેલ્થ ધર્મ ભાવના. વેરી ગુડ. આ બાર પ્રકારના અલગ અલગ ભાવનાઓ છે, અલગ અલગ વિચારો છે. એકચ્યુઅલી વસ્તુ એક જ છે, એનું બાર પ્રકારે અલગ અલગ વિચારોના એંગલ્સ છે. સમજાય છે? તો જો એમાં આપણે થોડુંક રિવિઝન કરીએ તો પછી આપણે આજે નિર્જરા ભાવના જોઈશું. આપણે નિર્જરા ભાવના બાકી છે. લાસ્ટ ટાઈમ રાહુલભાઈએ લોક ભાવના પહેલા લીધી હતી, બરાબર છે? જો સૌથી પહેલા અનિત્ય ભાવના. અનિત્ય ભાવનામાં જો પેજ નંબર પહેલું પેજ નંબર છે 139, અનિત્ય ભાવના ગાથા નંબર 3. અનિત્ય ભાવનામાં શું કહે છે? ઉત્પત્તિ નથી થઈ, ક્યારે નાશ થતો. માટે જીવ જો આ હું જીવ છું એમ માને તો એને આ બધા જે દુઃખો છે, મારું શરીર હવે મને અટેચમેન્ટ જીવનું ઢીલું જીવવું પડે છે, એટલું જીવન દુઃખ ઓછું થાય. આપણી કોઈ કાર હોય સપોઝ, અને કારનો એક્સિડન્ટ થઈ જાય, મારી કાર છે એમ માન્યું હોય તો બહુ જ વધારે દુઃખ થાય. પણ હવે એ કાર સપોઝ રેન્ટલ કાર હોય અને એક્સિડન્ટ થઈ જાય તો ડઝન્ટ મેટર, રાઈટ? કેમ કે જીવનું એમાં અટેચમેન્ટ છે, જેમાં જેમાં જીવનું અટેચમેન્ટ છે એમાં એમાં વધારે દુઃખ છે. આ અટેચમેન્ટને જ આપણી શાસ્ત્રીય ભાષામાં મિથ્યાત્વ કહેવાય. ખ્યાલ આવે છે? શબ્દ ખાલી આપણા આમ બુકના એવું લાગે કે અઘરા છે, આપણી આજુબાજુ જેટલી વસ્તુઓ છે જેની સાથે આપણે અટેચમેન્ટ કરીને રાખ્યું છે એ બધું અનિત્ય છે. મારી સાથે હંમેશા રહેવા વાળું નથી. પહેલેથી જ એવો વિચાર કરીને રાખ્યો હોય કે આ તો મારી સાથે રહેવા નથી, છૂટવાનું છે, જયારે એકચ્યુઅલી છૂટે ત્યારે એટલું દુઃખ થતું નથી. પછી સેકન્ડ ભાવના છે અશરણ ભાવના. અશરણ ભાવના શું કહે છે? કે મને આ મનુષ્ય પર્યાય જયારે મારી છૂટતી હશે, જયારે મારું મરણ થવાનું હશે, ત્યારે કોઈ પણ આવીને મને શરણ આપશે અને મને બચાવી લેશે એવું પોસિબલ થતું નથી. કોઈ ભગવાન આવીને આપણને કંઈક કરી આપે કે આપણો ઉદ્ધાર કરી આપે, આપણને સ્વર્ગમાં લઈ જાય, અથવા તો કોઈ વૈદ્ય કે કોઈ ડોક્ટર આવીને મારું કંઈક ભલું કરી આપે એવું કંઈ પોસિબલ થતું નથી. કેમ કે વિશ્વના છ અલગ અલગ દ્રવ્ય છે વિશ્વમાં, તો દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે. સ્વતંત્ર રીતે કરે છે માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી આપે એવું પોસિબલ જ નથી. સમજાય છે? માટે મને કોઈ બીજું શરણ આપનાર નથી એવો વિચાર કરવો એને કહેવાય છે અશરણ ભાવ. જીવ જ પોતાનું શરણ છે. હું જ મારી જાતનું શરણ લઉં તો હું અનંતકાળે સુખી થવાનો છું એમ વિચાર કરવો એને કહેવાય છે અશરણ ભાવ. પછી થર્ડ છે સંસાર ભાવ. સંસાર ભાવના એટલે શું? કે જે જીવ આ ચાર ગતિમાં નિરંતર પરિભ્રમણ આપણે કરીએ છીએ, એ નિરંતર પરિભ્રમણ કરતા કરતા આપણને અનાદિથી આપણે કરીએ છીએ, અનંતકાળ વયો ગયો પાસ્ટમાં, સમજાય છે? અને આમ જ કરતા રહેશું તો ભવિષ્યમાં પણ અનંતકાળ એમ જ જતો રહેશે. એમાં જીવનો કંઈ ફાયદો થતો નથી. આ કાળ એમ જ જાય છે અને જીવ પોતાના પરિણામોનું ફળ નિરંતર ભોગ્યા કરે. પરિણામોનું ફળ શું ભોગે છે? કે અત્યારે આપણે કંઈક સારા કર્મ કર્યા હોય તો એના ફળમાં પુણ્ય બંધાય. પુણ્ય બંધાય તો એના પાછા ફળમાં આપણને સારા સંયોગો મળે. સમજે? હા, અત્યારના આપણને ઘર મકાન આદિ બધું સારું સારું મળે છે એ એકચ્યુઅલી પહેલાના પુણ્યના ફળ છે જે અત્યારના ઉદયમાં આવે છે. હવે અત્યારના જે આપણે ભાવ કરીએ છીએ એના ફળ ભવિષ્યમાં આવશે. સમજાય છે કે નહીં? તો જીવ નિરંતર આવી રીતના પોતાના ભાવો કરે છે અને એના ફળમાં કર્મના ઉદયો ભોગવે છે. આવું જ ચક્ર જીવનું અનાદિકાળથી ચાલ્યા કરે છે. એમાંથી ચક્ર કેવું છે? કે જો જીવે ભાવ કર્યા, બરાબર, જીવે ભાવ કર્યા, ભાવ કર્યા તો જીવને કર્મ બંધાયા. કર્મ બંધાયા તો એના ફળમાં ફરી નવા સંયોગો મળ્યા. નવા સંયોગો મળ્યા તો પાછા જીવે ભાવ કર્યા. સમજાય છે? સપોઝ જીવ કઈક ભાવ કરે છે, જીવના કેટલા ટાઈપના ભાવ હોય છે? જીવના ભાવની વાત, મેઇન જીવના બે ટાઈપના ભાવ, બરાબર? આપણે એક લાસ્ટ ટાઈમ જોયું હતું કે એક છે શુદ્ધ ભાવ અને એક છે અશુદ્ધ. અશુદ્ધ ભાવમાં શું થાય છે? કે જીવને કર્મ બંધાય છે, બરાબર? કર્મનો જ્યારે ઉદય આવે છે ત્યારે જીવને સંયોગો મળે છે. સંયોગો એટલે કે આપણી આજુબાજુ જે પણ આપણા એક્વેન્ટન્સીસ છે ને, ગાડી, ઘર, મકાન આદિ જે પણ આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે બધાના સંયોગો છે. કોઈ પણ સિચ્યુએશનમાં એ સંયોગોને અનુસાર જીવ જો ફરીથી ભાવ કરે તો જીવના ફરીથી અશુદ્ધ ભાવ થાય છે, તો ફરીથી કર્મ બંધાય છે, ફરીથી સંયોગો મળે છે. આ ચક્ર કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે, એનો ક્યાંય અંત જ નથી આવતો. સમજાય છે કે? તો અંત કેવી રીતના આવે કે જીવ શુદ્ધ ભાવ કરે તો નવા કર્મ બદલાતા જ નથી, નવા કર્મ બદલાતા જ નથી. તો હવે જૂના જે હતા એ જૂના ઉદયમાં આવીને ખરી જાય છે, ઉદયમાં આવીને ખરી જાય છે. તો પછી જીવ કર્મથી રહિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. સમજાય છે? આ જીવના શુદ્ધ અને અશુદ્ધ ભાવ હમણાં આપણે થોડીક વારમાં આવશે. તો આવો વિચાર કરો કે જીવ પોતાના શુદ્ધ ભાવને કારણે સંસારનો ત્યાગ કરીને મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે એને સંસાર ભાવના કહેવાય છે. ખ્યાલ આવે છે? આગળ ચોથી ભાવના છે એકત્વ ભાવના. એકત્વ ભાવના શું કહે છે? ચોથી ને પાંચમી સાથે લે, ચોથી એટલે એકત્વ, પાંચમી શું છે? અન્યત્વ. એકત્વ એટલે જીવ એકલો જ આવે છે, જીવ એકલો જ સંસારમાં આવે છે, સંસારમાં એટલે મનુષ્ય પર્યાયમાં એકલો જ પોતાના ભાવ કરે છે અને પોતાના ભાવ અનુસાર પોતે એકલો જ એના ફળ ભોગવે છે. બોલો, આપણને પેટમાં દુખતું હોય તો આપણું દુઃખ ડોક્ટર ફીલ કરી શકે છે? ડોક્ટર તો આપણે જે પ્રમાણે એક્સપ્લેનેશન આપીએ એ પ્રમાણે દવા કરે છે કે એ આપણું જે પેન છે ફીલ નથી કરી શકતો. કેમ કે દરેક જીવ પોતપોતાનું ફીલિંગ પોતે જ કરી શકે છે, આપસમાં એકબીજાનું કોઈ ફીલિંગ પણ કરી શકતું નથી. ખ્યાલમાં આવે છે? આપણે જે ને કોઈને કંઈ સમજાવવું હોય ને તો પણ આપણે આપણા વાણી ઉપર ડિપેન્ડન્ટ છે, એમાં પણ આપણે કેટલું સારું એક્સપ્લેનેશન આપીએ છીએ એનાથી સામેવાળો સમજી શકે છે. બરાબર ને જીજ્ઞાબેન? આપણે કેમ ઘણી વાર કહેવાય કે ડોક્ટર કયો સારો, કે જે પેશન્ટ સાથે સારી રીતે વાત કરે ડોક્ટર સાહેબ, કે કેવી ટ્રીટમેન્ટ કરે છે, દેટ ઇઝ સેકન્ડરી. ખ્યાલ આવે છે? તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે જીવ એકલો જ પોતપોતાના પરિણામ પ્રમાણે પોતાના ફળ ભોગવે છે. અને અન્યત્વ ભાવનામાં શું કહે છે કે દરેક સંસારની બધી વસ્તુ જીવથી અન્ય છે, જીવથી બધી જ વસ્તુ અન્ય છે. આવી રીતના જે આ વિશ્વ છે ને, આપણે વિશ્વ ખ્યાલ છે બધાને? લાસ્ટ ટાઈમ તો લોકમાં આપણે ઘણું બધું જોયું હશે ને, રાહુલભાઈ બહુ ડિટેલમાં લીધું હતું બધું. આ વિશ્વની અંદર છ દ્રવ્ય રહેલા છે, છ દ્રવ્ય છે ને, અને એ છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્ય બી અનંત છે, એ અનંતમાંથી હું એક છું. આવી રીતના વિશ્વનું આખું સ્વરૂપ સમજવું અને એમાં મારું એકત્વ રૂપે સ્વરૂપ સમજવું એને એકત્વ ભાવના કહેવાય છે. અને એ પ્રમાણે હું અન્ય દ્રવ્યથી અલગ છું તો એમ અન્યત્વ વિચાર કરીને પોતાના આત્માનું સ્વરૂપ સમજવું અને અન્યત્વ ભાવના. ખ્યાલ આવે છે? પછી સિક્સ અસૂચિ ભાવના. અસૂચિ એટલે શું? સૂચિ એટલે શુદ્ધ, અસૂચિ એટલે અશુદ્ધ. આ શરીર કેવું છે? અશુદ્ધ છે, એવા મટીરિયલથી ભરેલું છે કે જેનો વિચાર કરતા પણ આપણને એમ જરાક ડર લાગે. ચાલ આવે? આમાં એમ ક્યાંય એમ પણ લખેલું છે કે જેવી રીતના માખી હોય એની પાંખ કેટલી પતલી હોય એટલી પતલી ખાલી ઉપર સ્કિન છે જે આપણને જરાક આમ વ્યવસ્થિત દેખાય છે, એની અંદર આમ કોતરીને અંદર જુઓ તો બધું એવું મટીરિયલ ભરેલું છે કે આપણને જોવું પણ ન ગમે. અને એની સામે આત્મા કેવો છે? જીવ કેવો છે? કે શુદ્ધ છે. અનાદિકાળથી સંસારમાં જે આપણે રાગ દ્વેષના ભાવ કરીએ છીએ ને એને કારણે મલિન તો છે પણ બાય નેચર હંમેશાથી શુદ્ધ છે. આજે પણ તમે એનો અનુભવ કરવાની ટ્રાય કરો તો એવો જ શુદ્ધ અનુભવાય છે જેવો એ અનાદિકાળથી છે. માટે પોતાના આત્માનો આશ્રય લેવો એ અશુચિ ભાવના છે. આશ્રવ ભાવ. હવે આપણે આશ્રવ ને સંભવ બે સાથે લઈએ છીએ. આ ફરીથી ક્યાં આવી જઈએ આપણે શુદ્ધ અને અશુદ્ધ. જો લાસ્ટ ટાઈમ એક ટોપ ભાવના લીધો હોય એક સેકન્ડમાં જોઈએ પછી આશ્રવ સંભવ નિર્ણાતું કન્ટિન્યુ. લોક ભાવનામાં શું જોયું તો આપણે લાસ્ટ ટાઈમ અસ્તાનિકાનો પ્રસંગ ચાલતો હતો એટલે નીચે માંડલું ને બધું બનાવ્યું હતું ને, એટલે રાહુલભાઈએ લોક ભાવના પહેલા લઈ લીધી. તો આ લોક છે, એ લોક ત્રણ પ્રકારનો છે. ત્રણ લોક કહેવાય ને આપણે, ત્રણ કેમ છે? કેમ કે ઇન જનરલ યુ કેન ડિવાઇડ ઇટ ઇન્ટુ થ્રી સેક્શન, ઉર્ધ્વલોક, વચ્ચેની લાઈન છે મધ્યલોક અને નીચે અધોલોક. આ ત્રણ લોક ની અંદર છ દ્રવ્ય ભરેલા છે. છ દ્રવ્યમાં જીવ કેટલા છે? અનંત જીવ છે. એ અનંત એટલે કેટલા અનંત? અનંત અનંત વાળું અનંત. એક ઓલું આપણે બરણી હોય ને ઘરમાં, એની અંદર બધું હળદર ભરીએ ને તો પાવડર ઇઝ ઇનિશિયલી વેરી ફ્લફી, એટલે આખો ડબ્બો ભરાઈ જાય. પણ પછી એને જરાક આમ ઓલું આમ આમ એને હલાવીએ તો ટૂંકીએ ને તો પછી પાછું અંદર વેચીએ તો જગા થાય, તો પછી ઉપર ફરીથી આપણે ભરીએ. અને પછી મેં તો બાને કરતા જોયા એટલે મને ખ્યાલ છે કે બરણીમાં પછી હાથથી આમ દબાવે આખું કે અંદર એકદમ કોમ્પેક્ટ થઈને અંદર બેસી જાય. જેટલી આવે ને એટલી નાખતા જઈએ ને એમ કોમ્પેક્ટ કરતા જઈએ, બરાબર. અને એના પછી એમ બ્રિમ સુધી ભરાઈ જાય તો અંદર હવે જગ્યા કેટલી બચી? જરા પણ જગ્યા નું બચી ને બધું ઠસો ઠસ ભરી દીધું. બધા ત્રણ લોકમાં જીવ એવી રીતના ઠસો ઠસ ભરેલા છે. ખ્યાલમાં આવે? પેલા તો ઉપરથી પોર કરો. હવે સપોઝ મનુષ્યને પોર કરીએ ડબ્બામાં તો આપણા આપણા આજુબાજુ સ્પેસીસ રહી જાય. સ્પેશિયલી ટ્રેનમાં આપણે ગયા હોય તો કેવા ધક્કામુક્કી થાય, કેટલી ગળદી હોય, પણ તો પણ થોડી થોડી જગ્યા હોય. આમ તેમ કરીને હજી એક બે જણ ઘૂસી જાય. ખ્યાલ આવે?
બધા જીવ ચાલુ કેવી રીતે?
હા, જીવ ચાલુ ક્યાંથી છે? તે આ લોક છે ને એ અનાધિકાળથી છે. એનું ક્યારે સ્ટાર્ટિંગ જ નથી. કેમ કે સ્ટાર્ટિંગ હોય તો એની પહેલા તો એવો ક્વેશ્ચન આવે કે જીવ જો શરૂ થાય ક્યાંકથી, તો બોર્ન થાય કે ક્યાંયથી ઉત્પન્ન થાય, તો એની પહેલા તો એ ક્વેશ્ચન ઉભો થાય અને એનો કોઈ આન્સર જ નથી. એટલે એની પહેલા એની પહેલા એની પહેલા બધે જીવ હતા જ
પહેલેથી.
એવું પણ નથી. કેમ કે જો એવું હોય તો એની પહેલા એ જે ઓરિજિનલ માઇક્રો ઓર્ગેનિઝમ ક્યાંથી હતી? એટલે ડાર્વિનની થિયરી પણ લોજિકમાં બેસતી નથી. કે આપણે જૈનિઝમની થિયરી શું છે કે ચાર અનાધિકાળથી એટલે પહેલા પણ અનાધિકાળથી હ્યુમન્સ હતા, ત્યારે પણ દેવ હતા, ત્યારે સિદ્ધ ભગવાન પણ હતા, એની પહેલા પણ અનાધિકાળથી હતા. તો ઇન્ડિવિજ્યુઅલી આપણે આપણી આપણા સેલ્ફ બધા પર્સપેક્ટિવથી વિચાર કરીએ તો હું અનાધિકાળથી નિગોદમાં હતો, ત્યાંથી હું બહાર આવ્યો, ચાર ગતિમાં ફરું છું, હવે મહાવીર ભગવાન મોક્ષે વયા ગયા, સમજાય છે? એક પર્ટિક્યુલર જીવમાં આમ ટ્રાન્ઝિશન દેખાય છે, એક પર્ટિક્યુલર જીવ. પણ એઝ અ ગ્રુપ તમે જુઓ તો અનાધિકાળથી જીવ નિગોદમાં છે, અનાધિકાળથી સિદ્ધમાં પણ છે, અને એ બેલેન્સ હંમેશા એમને એમ જ રહે છે. કેમ કે એટલા બધા જીવ છે, એટલા બધા જીવ છે કે તમે એમાંથી કાઢ્યા કરો ને અને મોક્ષમાં મૂક્યા કરો તો પણ ક્યારેક ઉદાર થતા નથી. તો પણ ક્યારે બોલો, એવું સાંભળ્યું છે ને આપણે કે બોલું બટેટાના એક કણમાં અનંત જીવો હોય, એવું સાંભળ્યું છે ને? ભાઈ અનંત જીવ એટલે કેટલા અનંત? કે ત્રણેય કાળના જેટલા તમે સિદ્ધ ભગવાનથી બનાવી દો તો પણ એ જેટલા સિદ્ધ થાય ને એનાથી અનંત ગણા એક સેલમાં જીવ. ફરી થોડું આમ બેસે એવી વાત નથી. કેમ કે આપણું આપણું માઇન્ડ છે ને ઇન્ફિનિટીને કેલ્ક્યુલેટ કરવા માટે ટ્યુન જ નથી થયું. સપોઝ એમ વિચાર કરો, થોડું આપણે ડાયગ્રેસ થઈ જાય પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સપોઝ આ પોટેટો છે, એના ઘણા બધા આપણે સાયન્ટિફિકલી વિચાર કરીએ તો એના સેલ્સ હોય ને, પ્લાન્ટ સેલ્સ, એ એક એક સેલને સમજો એક શરીર છે. અઝ્યુમ કરી લો, એકચ્યુઅલી નથી પણ અઝ્યુમ કરો. તો એક સેલ જે છે એની અંદર કેટલા જીવ હોય? એક જીવ, એક જીવ હોય ને નોર્મલી. આપણા એક હ્યુમન સેલમાં એક જીવ હોય કે નહીં? પ્લાન્ટમાં જે લીફ હોય એના એક સેલમાં એક જીવ હોય. હવે એ તો એક કોમન વસ્તુ છે, પણ જે નિગોદના જીવ હોય, નિગોદ એટલે કે જે પણ રૂટ વેજીટેબલ્સ છે, એમાં એક સેલમાં અનંત અનંત જીવ છે એક સાથે. જેવી આ આખું બોડી છે, એ બોડીમાં એક જીવ છે. કોણ જીવ છે? સોમિલ, જેનું નામ છે, બરાબર. પણ એના સિવાય આ બોડીની અંદર બીજા ઘણા બધા જીવો છે જેનું નામ સોમિલ નથી, પણ કદાચ ક્યાંય બ્લડમાં રહે છે, કોઈ માસમાં રહે છે, કોઈ મસલ્સમાં રહે છે, સમજાય છે? એ બધા અલગ જીવ છે. એવી જ રીતે આ પોટેટોના કણમાં એક એક સેલમાં અનંત અનંત જીવ હોય છે, એને નિગોસના જીવ કહેવાય. નિગોસની જીવની કેરેક્ટરિસ્ટિક શું છે કે એ બધાનું લાઈફ સ્પેન એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ હોય. અનંત જીવ એક સાથે બોર્ન થાય, એક સાથે મરી જાય, એ લોકોનો શ્વાસોશ્વાસ પણ એક સાથે થાય, અને એમનું આયુષ્ય કેટલું હોય તો એ આપણે ઓલું કહીએ ને શ્વાસનો 18મો ભાગ, વન શ્વાસ ઇઝ અપ્રોક્સિમેટલી 3/4 ઓફ અ સેકન્ડ, અને એનો 18મો ભાગ એટલું એનું આયુષ્ય હોય એ નિગોટના જીવ. ખ્યાલ આવે છે? આવા જીવ આ એક સેલમાં કેટલા જીવ છે? અનંત જીવ એટલે કેટલા અનંત? હવે એનું કેલ્ક્યુલેશન કરો. જે કોઈના આધારે રહેતા નથી, એનું બોડી એવું છે કે આની દિવાલ ની આરપાર નીકળી જાય, એને તમે કોઈથી સ્ટોપ કરી શકતા નથી. તમે આ સપોઝ એ નિગોજ નું શરીર વચમાં રાખો અને આમ ક્લેપ કરો તો એ જીવ મરતા નથી, સમજાય છે? કેમ કે એ સેલ્સ આરપાર નીકળી જાય છે, એને સૂક્ષ્મ જીવ કહેવાય. અને અમુક જીવ એવા છે જેને બાદર જીવ કહેવાય. બાદર એટલે કોઈકના આધારે રહે છે, જેવી રીતના કોઈ પણ કંદમૂળ છે અથવા તો કોઈ પણ ઓલું અનગ્રોન વેજીટેબલ હોય ને, જેવી રીતના તમે ઓલું બેબી કોર્ન ને આપણે બધું જોઈએ, કાકડી ને બધું જોઈએ, કાકડી ઓરી એક્ચ્યુઅલ કાકડી ગ્રોન અપ ઇઝ બિગ, પણ વેન ઇટ ઇઝ સ્ટીલ ગ્રોઈંગ તો નાનકડી હોય ને, તો એમાં નિગોજના જીવો હોય. ખ્યાલ આવે છે? એ જીવો એ સેલ્સના આધારે રહે છે, એટલે એને માધર જીવ કહેવાય. માધર જીવ જે છે ને એ મધ્યલોકના બધે જ, સૂક્ષ્મ જીવો તો બધે જ ફેલાયેલા. આટલું ક્લિયર થયું? ઓકે, ફરી હવે આપણે વાત કરતા હતા કે એક સેલમાં કેટલા જીવ છે, તો આપણે એ પણ સાંભળ્યું હશે. આગળ આવીને જો, 6 મહિના અને 8 સમય, 6 મહિના અને 8 સમયમાં 708 જીવ મોક્ષે જાય છે. આવો નિયમ છે કે 6 મહિનામાં, 8 સમય ને ઇગ્નોર કરો, ઇટ ઇઝ વેરી સ્મોલ, એવરી 6 મંથ 608 જીવ મોક્ષે જાય છે, બરાબર? હવે તમે 10,000 યર્સ બેક કેલ્ક્યુલેટ કરી લો તો કેટલા થાય? 6 મંથમાં 608, તો 1 યરમાં 1,216, 10,000, આટલા જીવ મોક્ષે ગયા, કરેક્ટ? આવી રીતના અનંતકાળ કેલ્ક્યુલેટ કરી લો તો અનંતમાં હોય છે 608 × અનંત, પણ એટલા પણ એક સેલમાં જેટલા જીવ છે એનો ખાલી અનંતનો ભાગ છે. એટલે આ સેલના જીવ ક્યારે પૂરા થતા જ નથી, પૂરા થતા નથી એટલે ક્યારે મોક્ષે વયા જશે ને એ ખાલી થઈ જશે એવું પોસિબલ નથી. ખ્યાલ આવે છે? આપણે વાત ક્યાંથી શરૂ કરી કે આ લોકમાં થોડુંક અલગ એક્ઝામ્પલ આપો કે સપોઝ એક બકેટ, એ બકેટમાં બોલ્સ છે, હવે આપણે સપોઝ એવરી 6 અવર્સ એક બોલ કાઢવો, 6 અવર્સમાં એક બોલ કાઢવાનો હોય, અને આ બકેટની અંદર સપોઝ 30 બોલ્સ હોય, તો કેટલા અવર્સમાં બકેટ ખાલી થઈ જાય? 30 × 6 અવર્સ, રાઈટ? સ્ટ્રેટ ફોરવર્ડ, આટલું તો ક્લિયર છે? ઓકે, ચલો 6 ની પહેલે 1 અવર જ નાખેલી, ઈઝી થઈ ગયું, તો 30 અવર્સમાં બકેટ ખાલી થઈ જાય, રાઈટ? હવે સપોઝ અંદર 300 બોલ્સ હોય તો 300 is 20, this is 300. Suppose 3000 balls are so,
3000.
So
3000.
30,000 are so,
3000.
Agar jata jao. Suppose 30 million balls are so, 30 million hours. Jetla jetla ball, jetla hours. Right? Abhe jetla anant balls are so, so anant time lagi. Babri are suppose, after lifetime, you see, suppose 100 years. 100 years ne hours ma convert karo. This is whatever hours, right? Itla ball ko apne apni lifespan ma bahar kaadi shakte. Ena pachi ball rahese ke nahi andar? Andar to anant ball hai. Apne apni lifespan ma dar kallak ek ek kaadi hai, to pura karta. Kya laga ja? Kevano matlab shu che ki aa vishwa ma itla bada jeev che ke ola abhavya ne to side par mukva ke je kyare jaiye nahi shakvana. પણ ભવ્ય જીવ પણ એટલા બધા છે કે અનાદિકાળથી અનંતકાળ વયો જશે અને છ મહિનામાં મોક્ષે જતા જશે તો પણ એ ખાલી થતા નથી. ખ્યાલ આવે છે? એટલા બધા અનંત જીવો એવું પોસિબલ જ, કેમ કે જેટલા મોક્ષમાં જશે એના કરતા અનંત ગણા વધારે જીવ છે
સંસારમાં.
કોન્સ્ટન્ટ જે ભાઈ નંબર એટલો મોટો છે કે ત્રણે કાળમાં જેટલા સિદ્ધ થશે એના કરતા અનંત. ઇનિશિયલ નંબર ઇટસેલ્ફ ઇઝ સો હ્યુજ કે તમે ગમે તેટલા મોક્ષે મોકલતા જાઓ તો પણ એ ખાલી થતા નથી. ઇનફેક્ટ એનો ખાલી અનંતનો ભાગ જ મોક્ષે જાય. ખ્યાલમાં એટલા બધા અનંત જીવો, આ અનંત જીવો છે વિશ્વમાં. હવે એક એક જીવની સાથે અનંત પુતગલ પરમાણુ છે. આપણા શરીર, કર્મ, શરીર આદિ એવા તો અનંત પુદ્ગલ પરમાણુ છે. એવા પછી એક કાળ દ્રવ્ય છે, અરે સોરી અસંખ્યાત કાળ દ્રવ્ય છે, એક ધર્મ, અધર્મ અને આકાશ. આવી રીતના છ દ્રવ્ય વિશ્વમાં બધે ભરેલા છે. આવા છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં મારું સ્વરૂપ શું છે કે હું જીવ છું, અનાદિ અનંત છું, અનાદિથી શુદ્ધ જ છું, પણ વર્તમાનમાં બીજા બધા પુદ્ગલોના સંયોગમાં આવીને અશુદ્ધ થઈ ગયો. ખ્યાલમાં આવે છે? પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા ફરીથી શુદ્ધ થઈ શકે. આવો બધો વિચાર કરવો એને લોક ભાવના કહેવાય. એ લોક ભાવનાનું સ્વરૂપ આપણે આટલું થોડું ડિટેલમાં જોયું. હવે આપણે થોડું ફરીથી પાછળ રિવાઇન્ડ કરીએ છીએ. ત્રણ ભાવના જે આપણી રહી ગઈ વચમાં, કઈ છે? આશ્રવ, સંવર અને નિર્જરા. એને આપણે વધારે ડિટેલમાં જોઈએ છે. આજનો ટોપિક છે નિર્જરા ભાવના, પણ આ થોડું રિવિઝન જ ચાલે છે. બરાબર? જો આપણે આ જોતા હતા પહેલા કે જીવના ભાવ, તો પ્રાઇમરીલી દેર આર ટુ કેટેગરી. એક છે શુદ્ધ ભાવ અને એક છે અશુદ્ધ ભાવ. અશુદ્ધ ના કેટલી ટાઈપ છે? બે ટાઈપ છે. એક છે શુભ ભાવ અને એક છે અશુદ્ધ ભાવ. આ નામ સાંભળ્યા છે? કોને કોને નામ સાંભળ્યા છે બધા? વેરી ગુડ. જો નામ તો સાંભળ્યા છે, હવે થોડુંક એને ફીલ કરતા પણ આપણે થોડું શીખીએ ને. સપોઝ આજે મને એવો ભાવ થયો કે હું જઈને કોઈ મૂવી જોવા જાઉં. સપોઝ આજે મને એવો ભાવ થયો કે હું જઈને મંદિરમાં દર્શન કરવા જાઉં કે કઈ પણ કરું, તો કયો ભાવ થયો? સપોઝ મને એવો ભાવ થયો કે આજે હું કોઈ ગરીબ ની હેલ્પ કરું, સપોઝ મને એવો ભાવ થયો કે આઈ એમ ગોઈંગ ટુ અર્ન સમ ગુડ મની ટુડે, એટલે જેની સાથે હું બિઝનેસ ડીલ કરીશ, આઈ થિંક આઈ કેન ઇન્ક્રીઝ સમ મોર પ્રાઇસ અને આઈ વિલ ટેક અપ સમ મોર. કયો ભાવ થયો? અશુભ. હાઉ ડુ યુ ડિસાઈડ કે કયો શુભ છે ને કયો અશુભ?
એ પોતાના માટે છે કે અશુભ?
પોતાના માટે જે હશે અશુભ,
એ નહીં તો
નોટ કમ્પ્લીટલી કરેક્ટ બટ વીલ કમ બેક ટુ ધેટ. સી જે પણ જીવના દેર આર ફાઈવ ટાઈપ ઓફ પાપ, પાંચ પ્રકારના પાપ છે. કયા છે પાંચ? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિણય. કોઈ પણ જીવના એવા ભાવ જે આ પાંચ પાપને વધારે છે, અથવા તો ચાર પ્રકારના કશાય છે, ખ્યાલ છે? કયા છે? ક્રોધ, માન, માયા, લોભ. કોઈ પણ જીવના એવા ભાવ કે જેમાં ચાર કશાયમાં જીવ જોડાય, એ બધા અશુભ ભાવ છે. ખ્યાલ આવે છે? જીવના એવા કોઈ પણ ભાવ કે જે પાંચ પ્રકારના પાપમાં એને જોડાવે અથવા ચાર કશાયમાં જોડાવે, એ બધા અશુભ ભાવ છે. એનાથી દૂર થઈને, એનાથી રહિત થઈને જ્યારે જીવ પોતાના આત્માના વિચારમાં અથવા દેવશાસ્ત્ર ગુરુના ભાવોમાં, એના ગુણગાનમાં, અથવા ઇવન ટુ સમ એક્સટેન્ટ સમાજ સેવા આદિ જે સોશિયલ ગુડ કોઝિસ છે, એમાં જ્યારે જોડાય તો એને શુભ ભાવ કહેવાય. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ઇન જનરલ જીવ કોઈ પણ પોતાના પાંચ ઇન્દ્રિયના ભોગ, એટલે કે સપોઝ કંઈક સારી સારી વાનગી ખાવી, એ ખાવામાં કયો પાપ વધે છે? જીવના મોહ ભાવ વધે છે, એમાં મોહ રાગ દ્વેષના ભાવ વધે છે, રાઈટ? એમાં જીવને એક ઓલું ગ્રીડીનેસ થાય છે ને કે આ મને વસ્તુ જોઈએ છે, એટલે એ જીવનો પરિગ્રહનો ભાવ પણ છે. ખ્યાલ આવે છે? આ બધા ભાવોને કારણે જીવ અશુભ ભાવમાં જોડાય છે. અથવા તો કોઈનું સારું કરવામાં એને ઈચ્છા થાય કે ભાઈ ચલો ને ઓલો ભૂખ્યો છે, મારી પાસે બહુ છે, હાલે. ખ્યાલ આવે છે? તો એ ત્યાગનો ભાવ કહેવાય ને, થોડો એનું સારું ભલું કરવાનો ભાવ છે, એ શુભ ભાવ. પણ આ બે ને છોડીને એક ત્રીજો ભાવ પણ, આ તમને ખબર છે ક્યાંવો ત્રીજો પણ કંઈક છે? ક્યારે ફીલ કર્યું છે? ક્યારે ત્રીજા ભાવનો અનુભવ કર્યો છે કે કઈ ટાઈપનો ભાવ? આ તો આપણે રોજ કરીએ છીએ, આવા તો આપણે રોજ કરીએ છીએ. ખ્યાલ આવે છે? જીવ 24 કલાક કોઈ ભાવ વગર રહી શકતો નથી. કોઈ ને કોઈ ભાવ તો કરે છે કે નહીં? તો કાં તો શુભ કરે છે કે અશુભ કરે છે. અને ગઈકાલે જ કોઈ પૂછતું કે આપણે આમ જોવા જઈએ તો આપણી લાઈફ, આપણી લાઈફમાં આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે તો નિરંતર પાપ જ કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? કે દિવસમાં 2-3 વાર તો આપણને ખાવા જોઈએ. હવે ખાવા જોઈએ તો એનું પ્રિપરેશન માટે પણ વિચાર કરવા પડે, એના પ્રિપરેશન માટે વિચાર કરવા, હવે એના પ્રિપરેશનના ઇન્ગ્રેડિયન્ટ જમા કરવા માટે વિચાર કરવા પડે. આટલું તો ખાવા રિલેટેડ જ થઈ ગયું. એના સિવાય એન્ટરટેઇનમેન્ટ રિલેટેડ હોય, આપણે કંઈક બહાર ફરવા જઈએ તો એમાંય પાપ થાય છે. આપણે દિવસમાં મંદિર બહુ બધું એકાદ વાર આવીએ, આમ ભાવ કરીએ કે ચલો, એમાંય ઘણી વાર તો ભાવ જ થી દર્શન કરી લઈએ કે ભાઈ આજે દર્શન ઘરે બેઠા જ થઈ જાય, સરસ. ખ્યાલ આવે છે? પણ એવું નથી, એવું નથી. ભલે આપણી લાઈફમાં ભાવના ભાવોની અધિકતા છે, પણ કોઈ પણ જીવના આ જે શુભ અને અશુભના ભાવો છે ને, કોન્સ્ટન્ટ એક જ કન્ટિન્યુઅસ ધારાએ રહેતા નથી. ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. થોડીક વાર શુભ ભાવ થાય, થોડીક વાર અશુભ ભાવ થાય, થોડીક વાર શુભ થાય, પાછા અશુભ થાય. ઇટ કીપ્સ ઓન સ્લીપિંગ. ખ્યાલ આવે છે? પણ જીવે અનાધિકાળથી ક્યારે શુદ્ધ ભાવનો અનુભવ એક્સપિરિયન્સ કર્યો જ નથી. એટલે ત્રીજો કોઈ ભાવ હોય એવું આપણને ખ્યાલ જ નથી. ખ્યાલ આવે છે? હવે આ કયો ભાવ છે એ થોડું આપણે જોઈએ. જીવ જ્યારે પોતાના આત્માનો વિચાર કરે છે, એ વિચાર કરે છે તો એ વિચાર કરતા કરતા એનું જે સાચો નિર્ણય થાય કે હા આત્મા આવો જ છે, એવા નિર્ણય પછી એ વિચારમાં, એટલે કે જીવ આપણું પૂરું જ્ઞાનનું પોટેન્શિયલ છે ને, એ જ્ઞાનથી આપણે અલગ અલગ વસ્તુના વિચાર કરીએ છીએ, પણ એ જ્યારે પૂરું જ્ઞાનનું પોટેન્શિયલ આપણે આત્માના વિચારમાં લગાવીએ છીએ, તો એ વિચાર કરતા કરતા એક એવો સ્ટેજ આવે છે કે જ્યારે જીવના વિચાર અટકી જાય છે અને એ આત્માનો અનુભવ કરે છે.
એ આત્માનો અનુભવ કરતી વખતે એને જે ફીલિંગ આવે છે એને શુદ્ધ ભાવ કહેવાય. ફરી એને થોડું કોરિલેટ કરીએ તો આપણને ખ્યાલ આવે. પહેલા કદાચ ક્લાસમાં વાત પણ થઈ હશે કે સપોઝ આપણે બહુ ભૂખ લાગી છે, આપણે ઘરે ગયા, ઘરે મમ્મીએ કંઈક જમવાનું બનાવ્યું, બરાબર, આપણે કીધું મમ્મીને જલ્દી જમવાનું, હા ડિનર ટેબલ પર આપણે બેઠા છીએ, હજી તો દૂરથી શું બનાવ્યું હશે આપણને એની સ્મેલ આવે છે, સ્મેલથી જ ખબર પડી જાય શું બનાવ્યું. તો હવે આપણે મેન્ટલી આપણી જાતને પ્રિપેર કરીએ છીએ કે હા ઓલી વસ્તુ બનાવી છે, હમણાં આવશે હું ખાઈ. તો એ મેન્ટલી પ્રિપેર કરવામાં કયા કયા સ્ટેજીસ આવે છે કે પહેલા તો એનો ખાલી વિચાર આવે, બરાબર, પછી એકચ્યુઅલી સ્મેલ આવવા લાગી. તો સ્મેલ આવવાથી જ આપણે થોડુંક તો ટેસ્ટનું અનુમાન પણ લગાવી લઈએ છીએ, બરાબર ને, આ બધા વિચારો જ ચાલે છે. પછી આપણને ફિઝિકલી રેસીપી સામે આવીને મૂકી તો હવે આપણે એને જોઈને એનો ટેક્સચર ને એનું જોઈને એનો કેવું બન્યું છે એનું અનુમાન લગાવ્યું છે, ખ્યાલ આવે છે. પછી એને સ્પૂનથી લઈને મોઢામાં મૂકીએ તો એનું ટેમ્પરેચર ને બધું ફીલ કરીએ છીએ. એના પછી જ્યારે હવે આપણે ખાઈએ છીએ તો અત્યાર સુધી જેટલા પણ વિચારો કરતા હતા એ બધા સ્ટોપ થઈ જાય, હવે આપણે ખાલી એનો ટેસ્ટ એન્જોય કરીએ છીએ, ખ્યાલ આવે છે. એવરીથિંગ, કોઈ પણ, આ તો એક ખાવાનું એક્ઝામ્પલ આપણે લીધું, પણ આપણે કોઈ પણ એક્શન કરીએ ને એમાં આ જ પ્રોસેસ ચાલુ થાય છે કે જે એકચ્યુઅલ એક્શન કરવા પહેલાં એના થોડાક વિચારો ચાલે છે અને જ્યારે એક્શન થાય ત્યારે ઓલા વિચારો બંધ થઈ જાય છે અને એનો આપણે આનંદ લઈએ છીએ, ખ્યાલ આવે છે. બસ અહીંયા એક્ઝેક્ટલી સેમ વસ્તુ છે કે જીવ પહેલાં પોતાના આત્માનો વિચાર કરે છે, અલગ અલગ એંગલથી, અલગ અલગ એંગલથી વિચાર કરે છે. ક્યારે શાસ્ત્રમાં શું લખ્યું છે, કોઈએ શું કીધું છે, આ મને જ્ઞાન થાય છે, એ જ્ઞાન એ કયું દ્રવ્ય છે, આવા અલગ અલગ એંગલથી જીવ વિચાર કરે છે. એ વિચાર કરતા કરતા એક સ્ટેજ એવો આવે છે કે ના હું જીવ જ છું એવું એને દ્રઢ નિશ્ચય થાય છે. એવો નિશ્ચય થતા જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે. એટલે શું કે જે આ જ્ઞાન આદિ એને આમે જણાય જ છે, આમે એને આ જ્ઞાન આદિ જણાય જ છે, પણ હવે આ હું છું એવું દ્રઢ નિશ્ચય કરીને એનો અનુભવ કરે છે, ખ્યાલ આવે છે. એને શુદ્ધ ભાવ કહેવાય છે. હવે આ બધું શું કામ આપણે ચર્ચા કરીએ છીએ, કેમ કે જીવ અનાદિકાળથી આ અશુદ્ધ ભાવ જ કરે છે, આ અશુદ્ધ ભાવને જ આશ્રવ કહેવાય છે, ખ્યાલ આવે છે. આશ્રવ અથવા આશ્રવ બંધ બે શબ્દ આવે છે. તો આ અશુદ્ધ ભાવ કહો કે રાગ દ્વેષના ભાવ કહો કે મોહ રાગ દ્વેષના ભાવ કહો, ચાર કષાય કહો, પાંચ પાપ કહો, બધું એક જ છે, બધું આશ્રવ બને છે, ખ્યાલ આવે છે. હવે જીવ જ્યારે પોતાના આત્માનો વિચાર કરીને એનો અનુભવ ફર્સ્ટ ટાઈમ કરે છે તો ત્યારે એને સંવર કહેવાય છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે જીવ અનુભવ કરે છે તો એને સંવર કહેવાય છે. હવે કોઈક નવી રેસીપી આપણે ચાખી અને બહુ જ ભાવી તો એનો વારે ઘડી એને ખાવાનો આપણને ઈચ્છા થાય છે કે નહીં થાય છે ને. એવી જ રીતે આત્માનો અનુભવ થતા જીવને નેચરલી અંદરથી એવો ભાવ આવે છે કે અરે આ મુમેન્ટ તો બહુ મસ્ત છે, બહુ મજા આવી, આનો તો અનુભવ વારે ઘડીએ કરવો જોઈએ. તો એવો વારે ઘડીએ જીવ જ્યારે અનુભવ કરવા માટે પ્રયત્ન કરે છે અને વારે ઘડીએ અનુભવ કરે છે તો એને નિર્જરા કહેવાય છે, ખ્યાલ આવે છે. જીવમાં શુદ્ધતાની ઉત્પત્તિ થવી એટલે કે શુદ્ધ ભાવ થવા, ફર્સ્ટ ટાઈમ થવા, એને સંવર કહેવાય અને શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહેવાય છે, ખ્યાલ આવે છે. આટલું ક્લિયર છે, આટલું ક્લિયર છે. આને માઇન્ડમાં રાખજો. આઈ એમ નાઉ ચેન્જિંગ ધ કોન્સેપ્ટ અ લિટલ બિટ અને આઈ વિલ કનેક્ટ ધ ટુ લેટર ઓન. અત્યાર સુધી તો આપણે જીવની વાત કરી, બરાબર, હવે થોડું કર્મના એંગલથી વાત કરીએ. કર્મના એંગલથી કર્મ શું છે? અહીંયા કર્મ એટલે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ શું છે? દ્રવ્ય કર્મ શું છે? ઉદ્ગલ છે, પણ એકચ્યુઅલી વસ્તુ શું છે કે જ્યારે જ્યારે જીવને કંઈક ભાવ થાય છે જયારે અમુક કર્મ પરમાણુ જીવ સાથે આવીને જોડાય એને દ્રવ્ય કર્મ કહે છે. બરાબર, આ કર્મની 10 અલગ અલગ અવસ્થાઓ છે. અવસ્થાઓ એટલે એની એમાં જે એક્શન થાય છે એમાં 10 અલગ અલગ પ્રકાર છે. આપણે 10 માં નહીં જોઈએ, આપણે 3 મેઇન જોઈએ. એ 3 મેઇન છે બંધ, સત્તા અને ઉદય. બંધ, સત્તા અને ઉદય. જ્યારે જીવ કંઈક ભાવ કરે અને કર્મ આવીને જીવ સાથે બંધાય એને બંધ કહેવાય. કર્મનું આવવું અને જીવ સાથે બંધાવવું એને કહેવાય છે બંધ. હવે કર્મ જ્યારે આવીને બંધાય છે તો થોડોક વખત એ જીવ સાથે રહે છે, 10 યર્સ, 15 યર્સ, 100 યર્સ, 1000 યર્સ, જેટલા પણ વર્ષ જીવ સાથે રહે એને સત્તા કહેવાય. ખ્યાલ આવે છે? અને જ્યારે કર્મનો સ્ટિપ્યુલેટેડ ટાઈમ પૂરો થઈ જાય તો એ ઉદયમાં આવીને ખરી જાય એને કહેવાય ઉદય. ઉદયમાં આવીને ખરે છે ત્યારે એના ફ્રૂટ આપે, એટલે આને કહેવાય ફ્રુશન. એને એના ફ્રૂટ પણ આપે ત્યારે આપે. સપોઝ આપણે સપોઝ કોઈ છોકરું ભણતું હતું, પેલા સ્ટ્રીટ પર પેલા છોકરાઓ ભણતા હોય અને આપણને એવો ભાવ આવ્યો કે આ શું આવી રીતના ભણે, મારે એમ જ ભણવાનું, અને લાઈટ આપણે બંધ કરી દીધી. સપોઝ તો હવે ઈ કાન્ટ સ્ટડી, ખ્યાલ આવે? તો આપણે એના ભણવામાં બાધા કરી. એના જીવના આવા ભાવ થયા ત્યારે જ્ઞાનાવરણીય કર્મ આવ્યા, જ્ઞાનને જે આવરણ કરે એવા કર્મ આવ્યા અને જીવ સાથે બંધાયા, મારી સાથે બંધાઈ ગયા. આ ભાવ ખરાબ ભાવ કર્યા ને, તો ખરાબ ભાવના ફ્રૂટમાં ખરાબ કર્મ આવ્યા કે જે મારા જ્ઞાનને અવરોધ કરશે એવા કર્મ આવ્યા, મારી સાથે બંધાઈ ગયા. સપોઝ 1000 યર્સ સુધી બંધાયેલા રહ્યા એને કહેવાય છે સત્તા. હવે જ્યારે 1000 યર્સ પછી ઉદયમાં આવશે તો એક કર્મના ફ્રૂટ તરીકે મારું જે જ્ઞાન છે એ રોકાઈ જશે. રોકાઈ જશે એટલે કે એમાં એટલું તાકાત નહીં હોય, ઓછું ઉદયમાં આવશે. સમજાય છે? એકચ્યુઅલી તો જીવ સ્વતંત્ર છે અને કર્મ સ્વતંત્ર છે. દરેક કર્મ નું બંધાવવાનું એક નિયમ છે. એ નિયમ એટલે મિનિમમ કેટલા ટાઈમ સુધી બંધાય, મેક્સિમમ કેટલા ટાઈમ સુધી બંધાય, કેવા જીવના ભાવ પ્રમાણે કેવી રીતના બંધાય, એ બધું આખું સિસ્ટમેટિક છે. ઇટ ઇઝ અ ડિટેલ ટોપિક, વી વિલ નોટ ગો ઇન ધેટ. અત્યારનો વાત શું ચાલે છે કે કર્મ જે ઉદયમાં આવે છે તો ત્યારે એના ફ્રૂટ આપે. બે સ્વતંત્ર વસ્તુ હોવા છતાં ખાલી એમ કહેવાય છે કે આ કર્મને કારણે જીવમાં આવું થયું. સમજાય? એકચ્યુઅલી કર્મને કારણે જીવમાં જ્ઞાન ઓછું થાય એવું નથી થતું. એકચ્યુઅલી તો જીવની જ એવી લાયકાત છે કે ત્યારે એનું જ્ઞાન ઓછું થાય, પણ આ તો કહેવાની એવી પદ્ધતિ છે. તો વી આર ફોલોઈંગ દેટ પદ્ધતિ, એટલે ડોન્ટ કન્ફ્યુઝ. હવે આ કર્મનો જે ઉદય આવે છે, બરાબર, તો કર્મ હવે પહેલા જીવ સાથે બંધાયેલા હતા, હવે ખરી જાય, રાઈટ, એ ખરી જાય છે અને વયા જાય છે, એટલે એનો ને જીવનો કનેક્શન ઇઝ નાઉ ઓવર, રાઈટ? બીકોઝ હવે જીવનું ને એનું કઈ કનેક્શન નથી, એટલે જ આને નિર્જરા પણ કહેવાય છે. અત્યારે આ નિર્જરા ને ઓલી નિર્જરા ને કનેક્ટ નહીં કરતા. આઈ એમ ગોઈંગ ટુ કમ ટુ દેટ. સમજાય છે? અને નિર્જરા પણ કહેવાય. હવે નિર્જરા કેન બી ઓફ ટુ ટાઈપ્સ, નિર્જરા કેન બી ઓફ ટુ ટાઈપ્સ. એક છે સવિપાક અને એક છે અવિપાક. સી, વિપાક એટલે કે એનું ફળ. આપણે કહે ને પાક, મારા ખેતરમાં પાક બહુ સારો ઉગ્યો છે, આપણે વાત કહીએ ને, પાક ઉગવો એટલે ફળ ઉગવા. વિપાક એટલે એના ફ્રૂટ. જેવી રીતના કોઈ કે કંઈક ખરાબ એક્શન કર્યું તો સામે એને ખરાબ ફળ મળવા એને કહેવાય વિપાક. વિનય એને ફળ મળે. બરાબર? તો જીવે જેવા કર્મ બાંધ્યા હોય એવું જ એને ફળ મળે તો એને કહેવાય સવિપાક. સ એટલે વિપાક સહિત, વિપાક સહિત. બરાબર છે? જેવા એને પરિણામ કર્યા હતા જીવે એવું જ એને ફળ મળ્યું તો એને કહેવાય સવિપાક નિર્જરા છે. કર્મની સવિપાક નિર્જરા છે. અને જેવા જીવે પરિણામ કર્યા હતા પણ પાછળથી જીવે સારા પરિણામ કર્યા તો ભોલા ખરાબ પણ રિડ્યુસ થઈને બહુ ઓછા ઉદયમાં આવ્યા તો એને કહેવાય અવિપાક. જેવા પરિણામ કર્યા હતા એવા ઉદયમાં નો આવે. ખ્યાલ આવે છે? ફિર જીવને જેસે પરિણામ કીએ છે અગર વૈસા હિ કર્મ કા ઉદય આ ગયા તો ઉસે કહેતે હૈ સવિપાક નિર્જરા. और जीव ने जैसे परिणाम पहले किए थे बाद में अगर अच्छे परिणाम किए तो पहले कर्म भी रिड्यूस हो गए, उनका फल कम हो गया और अभी कम फल से उदय में आ रहे हैं तो उसको कहते हैं अविपाक निर्जरा. बराबर है? जीव ना कर्म नी निर्जरा बे प्रकार नी है, सविपाक अने अविपाक. हवे सविपाक निर्जरा तो जे ने दरेक जीव ने कॉन्स्टंटली थाय छे કેમ કે અનાધિકારથી કર્મ બાંધ્યા છે અને દરેક સમયમાં ઉદયમાં આવે જ છે તો ધીસ ઇઝ નથિંગ સ્પેશિયલ. ધેર ઇઝ નો સ્પેશિયાલિટી ઇન ધીસ. કેમકે આપને કર્મ પહેલે બાંધે જ છે જો અભી ઉદયમાં આવી રહે ઓર કોન્સ્ટન્ટલી હર સમય ઉદયમાં આ રહે તો સવિપાક નિર્જરા તો બધાને થાય જ છે. બરાબર છે? અવિપાક નિર્જરા શું છે? કે જે જીવ પહેલા ગમે તેવા પરિણામ કર્યા હોય પણ પાછળથી પોતાને આત્માને સમજવાનો પુરુષાર્થ કરે છે તો પહેલા બાંધેલા તીવ્ર કર્મ પણ મંદ થઈ જાય છે અને હવે એનો ઉદય મંદ રીતે આવે છે એને કહેવાય છે અવિપાક નિષ્ઠા. ખ્યાલ આવે છે? અવિપાક નિષ્ઠા. હવે ઓલા પાછું ખ્યાલમાં લાવું કે આપણે શુદ્ધ ભાવ જોયા હતા. શુદ્ધ ભાવમાં એક જોયું હતું સંવર અને એક જોયું હતું નિર્જરા. તો એકચ્યુઅલી સંવર અને નિર્જરા બે શુદ્ધ ભાવ હોવાને કારણે જીવના એવા પરિણામ છે કે જ્યાં પોતાને સમજીને પોતાનો અનુભવ કરીને એમાં જ લીન લેવાની કોશિશ કરે છે તો જે જૂના બાંધેલા કર્મ છે એનું ફળ ઘણું ઓછું થઈને ઉદયમાં આવે છે તો એને અવિપાક નિર્જરા કહેવાય છે. ખ્યાલ આવે છે? આ નિર્જરા ઇઝ અવિપાક નિર્જરા. ખ્યાલ આવે છે? આ નિર્જરા તો દરેક જીવને આમે થાય જ છે એટલે એમાં દેર ઇઝ નથિંગ સ્પેશિયલ. ખ્યાલ આવ્યો? તો હવે એ નિર્જરાનું સ્વરૂપ આપણે ગાથા નંબર 150 ગાથા નંબર 11 નિર્જરા ભાવના પહેલા ગાથા વાંચીએ પછી એને ડિટેલમાં જશું. નિજ કાજ પાય વિધિ ચરણા તાસો નિજ કાજ ન સરણા તપ કરી જો કર્મ કી પાવે તો ઈ શિવ સુખ દર્શાવે. જો શું કહે છે? નિજ કાલ પાય વિધિ ઝરના. જે કર્મ પોતાના કાળ પ્રમાણે ઓટોમેટિકલી આમે કરવાના જ છે તાસો નિજ કાજ ન સરના. એનાથી જીવનું કઈ કામ થતું નથી. આ કર્મ કેવા છે? કે જે બંધાયા હતા સંસ્થામાં એનો ટાઈમ રહ્યા અને હવે એનો ટાઈમ આવ્યો તો આમે ફળ આપીને ઉદયમાં આવ્યા તો આનાથી જીવનું કઈ ભલું થયું નહીં. ખ્યાલ આવે છે? કેમ કે આમે એનો ઉદયમાં આવવાના જ હતા પણ કરીને કર્મ કૃપાવે જે પોતાના આત્માનો અનુભવ કરીને એમાં જ લીન રહેવાનું તપ કરે છે તો એ બળપૂર્વક એ કર્મને ઓછા ફળમાં અથવા તો જલ્દી ટાઈમમાં પણ જલ્દી અને ફળમાં પણ જલ્દી ઉદયમાં લાવીને ખરાવે છે એને અવિપાક નિર્જરા કહે છે. ખ્યાલ આવે છે? તપ કરી જો કર્મ કૃપાવે તો ઈ શિવ સુખ દર્શાવે. કે એવા જીવને જ મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. જો હવે એનો ભાવાર્થ વાંચીએ, પોત પોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મનું ફરી જવું તો દરેક સમય અજ્ઞાનીને પણ થાય છે. કર્મ સવિપાક નિર્જરા અવિપાક નિર્જરા બરાબર. આપણે જોયું હતું કે શુદ્ધ ભાવને કારણે અવિપાક નિર્જરા થાય છે. હવે અહીંયા હું જીવના ભાવ લખું, જીવના ભાવ, તો એમાં બે નામ હું લખવાનું છું. આ ધીઝ આર ટુ ન્યુ નેમ, એક છે સકામ અને એક છે અકામ. એકને કહેવાય છે સકામ નિર્જરા, એક છે અકામ નિર્જરા. આ છે ને જીવના ભાવ પ્રમાણે છે, જીવના ભાવ. અને આ કેવું છે, એ કર્મની અવસ્થા. તેમજ વસ્તુના બે અલગ અલગ નામ છે. તો એક છે અવિપાક નિર્જરા, કર્મનું ફળ આપ્યા વગર જ કરી જવું. એ ક્યારે થાય છે, જ્યારે જીવ સકામ નિર્જરાના ભાવ કરે છે. સકામ એટલે કામ એટલે પુરુષાર્થ. તો જીવ પોતાના પુરુષાર્થથી જ્યારે કર્મને કરાવે છે તો એને અવિપાક નિર્જરા કહે છે. સી ધીસ ઇઝ કન્ફ્યુઝિંગ બીકોઝ સ અને અ દે આર ઓપોઝિટ ટુ ઈચ અધર. તો રિમેમ્બર દેટ અહીંયા અકા અવિપાક છે તો સામે સકામ નિર્જરા છે, અને અહીંયા સવિપાક નિર્જરા છે તો સામે અકામ નિર્જરા છે. સ અને અ આર ઓપોઝિટ, રિમેમ્બર દેટ, ધેટ્સ હાઉ આઈ રિમેમ્બર ઇટ. તો જીવ જ્યારે પોતાના પુરુષાર્થથી કર્મને ખપાવે તો એને સકામ નિર્જરા અથવા અવિપાક નિર્જરા કહેવાય. અને આમે કર્મ આવીને ઉદયમાં આવીને કરવાના જ હતા, જીવે કાંઈ પુરુષાર્થ કર્યો નથી, તો એને અકામ નિર્જરા અથવા સવિપાક નિર્જરા કહેવાય છે. ખ્યાલમાં આવે છે? તો જો ફરીથી ભાવા કે પોત પોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મનું ફરી જવું, આ ટાઈપનું, તો એ તો દરેક જીવને નિરંતર થાય જ છે, દરેક અજ્ઞાનીને પણ થાય છે. તે કાંઈ શુદ્ધિનું કારણ થતું નથી. ખ્યાલ આવે છે? એનાથી કઈ જીવની શુદ્ધિ થતી નથી, પરંતુ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને આત્માના શુદ્ધ પ્રતપન વડે. સી પ્રતપન એટલે કે જીવના શુદ્ધ ભાવ વડે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માના શુદ્ધ ભાવ વડે કર્મ ફરી જાય છે, તે અવિપાક અથવા સકામ નિર્જરા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતા સંપૂર્ણ નિર્જરા થાય છે. શુદ્ધિની જેમ જેમ વૃદ્ધિ થાય છે એમ એમ કર્મ ફરતા જાય છે, ત્યારે જીવ શિવ સુખ એટલે કે સુખની પૂર્ણતા રૂપ મોક્ષ પામે છે એમ જાણતો. આ આખો શું સમજાયું? આખો પ્રોસેસ સમજાયો. સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એને આખો પ્રોસેસ આવી રીતના ક્લિયર થાય. આખા પ્રોસેસનો આવી રીતના વિચાર જ્યારે કરે છે તો એને નિર્જરા ભાવના કહેવાય છે. એમ જાણતો સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબન વડે જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તેને નિર્જરા ભાવના કહેવાય છે. સી ઓલવેઝ ભાવના કોને કહેવાય? કે જીવના વિચારોને ભાવના કહેવાય. તો જીવ જ્યારે આ પ્રકારનો વિચાર કરે છે એને નિર્જરા ભાવના કહેવાય છે. ખ્યાલ આવે છે? આના પછી લોક ભાવના તો તમે આપણે ડિટેલમાં જોઈ લીધી. ત્રણ લોકમાં જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષાએ અનંત અનંત દ્રવ્ય છે, એમાં હું એક દ્રવ્ય છું અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, માટે મારું કોઈ આવીને કંઈ કરી જાય એવું પોસિબલ નથી. એટલે જીવ પોતાના જ ભાવથી શુદ્ધ થઈ શકે છે, આવો વિચાર કરવો એ લોકો. હવે આગળ આપણે બોધિ દુર્લભ ભાવના છે એ જો બોલો.
જીવ છે ને કર્મ, જીવ જયારે ભાવ કરે છે, સોરી, શુદ્ધ ભાવ છે અને અશુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવ ને કારણે જીવને એક કહેવાય પ્રશસ્ત કર્મ અથવા તો સારા કર્મ, અને એક કહેવાય અપ્રશસ્ત કર્મ, એટલે આને કહેવાય સારા કર્મ. સારા ખરાબ નથી, એકચ્યુઅલી તો બેવ ખરાબ જ છે, પણ આને કહેવાય સારા. ખરાબ કોને કહેવાય? જેવી રીતના ઘાતી કર્મ છે, તો ઘાતી કર્મ દરેકે દરેક ટાઈપના ઘાતી કર્મ જીવના પરિણામોને આવરે છે, ઘાત કરે, એટલે બધા ખરાબ છે. અઘાતી કર્મમાં સમજો વેદનીય કર્મ આપણે કહીએ ને, વેદનીય એટલે શું કે આપણી આજુબાજુ જે સંયોગો છે ને, તો જે કર્મના ઉદયમાં સંયોગો મળે છે એને વેદનીય કર્મ કહેવાય. એમાં બે ટાઈપ છે, એક છે અસાતા વેદનીય, એક છે સાતા વેદનીય. તો અસાતા વેદનીય એ ખરાબ કર્મ કહેવાય, સાતા વેદનીય ને સારું કર્મ કહેવાય. ખ્યાલ આવે છે? સારું કેમ કહેવાય? કેમ કે સમજો જીવે કોઈને દયા આવી હોય ને કઈ દાન કર્યું હોય, ગરીબ ને કઈ આપ્યું કે કઈ કર્યું, એકચ્યુઅલી દાન પણ નથી, પણ હવે સમજવા માટે, તો એવા કર્મ બંધાય છે કે જેના ફળમાં જીવને સંયોગ. સમજો મેં કોઈને પૈસા આપ્યા કે મેં કોઈને ખાવાનું આપ્યું, તો એવા કર્મો બંધાય છે કે જેના ફળમાં મને પૈસા મળે કે મને ખાવાનું મળે, બરાબર, સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક, એને સાતા વેદનીયના કર્મ કહેવાય. હવે સમજો કે આ આપણું જીવનું કર્મનું રિઝર્વોયર છે, જીવના કર્મનું રિઝર્વોયર છે. જીવે કાંઈ પણ ભાવ કર્યા એટલે કર્મ અંદર એન્ટર થઈ ગયા, રાઈટ? હવે એકવાર અંદર એન્ટર થયા તો ઇટ હેઝ ટુ કમ આઉટ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે કર્મનો એકવાર બંધ થતા ઉદય થવો તો નિશ્ચિત જ છે, અને જ્યારે જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે એના ફળ જીવને મળે જ છે. એટલે એવું પોસિબલ જ નથી કે જીવ કાંઈ ભાવ કરે અને એના એને ફળ ન મળે. ખ્યાલ આવે છે? ઓકે, પણ ધેર આર ટુ પેરામીટર્સ. વન પેરામીટર ઇઝ સ્થિતિ, એટલે કે એનો ટાઈમ, આ અંદર ગયા પછી કેટલા ટાઈમ પછી ઉદયમાં આવું, રાઈટ, ટાઈમ. અને સેકન્ડ પેરામીટર ઇઝ અનુભાગ. અનુભાગ એટલે એના ફ્રૂટની ક્વોન્ટિટી, ફ્રૂટની ક્વોન્ટિટી. થી ચાર કોન્સેપ્ટ છે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. પ્રકૃતિ એટલે શું? કઈ ટાઈપના કર્મ છે, જ્ઞાનાવરણી છે, દર્શનાવરણી, એક્સેટ્રા. પ્રદેશ એટલે કેટલા કર્મો અંદર આવે છે, ક્વોન્ટિટી. આ સ્થિતિ અને અનુભાગ જે છે એ જીવના કશાયને પરિણામને કારણે ડિસાઈડ થાય છે. જીવના કેવા કશાયના પરિણામ છે એનાથી સ્થિતિ અને અનુભાગ ડિસાઈડ થાય છે, રાઈટ? હવે જેમ જેમ જીવના કશાય ઓછા થાય છે એમ એમ સ્થિતિ ઓછી થાય છે, એટલે કર્મ બાંધેલા જલ્દી ઉદયમાં આવી જાય છે, રાઈટ? ધેટ ઇઝ વોટ. અને સેકન્ડ, જેમ જેમ જીવના કશાયના પરિણામ ઓછા થાય છે એમ એમ ખરાબ કર્મનો એટલે કે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ ઘટે છે અને પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ વધે છે. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજો, મજા આવશે, ખ્યાલમાં આવે છે? એટલે જીવ જ્યારે શુદ્ધ પરિણામ કરે છે અથવા કોઈ પણ સારા ભાવ કરે છે એની કર્મની સ્થિતિ ઘટે છે, એટલે કર્મ જલ્દી ઉદયમાં આવી જાય છે, અને એના ફ્રૂટ અશુભ હોય તો બહુ જ ઓછા થઈને ઉદયમાં આવે છે, બહુ જ ઓછા થઈને ઉદયમાં આવે છે, કે એઝ ઇફ કે નેગ્લિજિબલ છે જ નહીં. એટલે આપણે એમ કહેવાય કે કર્મ ખરી ગયા, પણ ખરી ગયા એટલે એકચ્યુઅલી એમને વયા નથી ગયા, ઉદયમાં આવીને ફળ આપીને ગયા છે. ખ્યાલમાં આવ્યો? પણ એ ફળ એટલા ઓછા હતા કે એઝ ઇફ કે હતા જ, અને સારા કર્મ જે એના ઉદય તો બહુ વધારે, એટલે કે એનું ફળ બહુ વધીને આવે છે. જેવી રીતના કે સમજો કે મહાવીર ભગવાન છે, મહાવીર ભગવાન હવે ભગવાન થઈ ગયા, તો ભગવાન થયા મહાવીર ભગવાન, ચલો સિમંદર ભગવાન લઈએ, હમણાં છે ને,
જીવ અને ભગવાન હમણાં સમોશરણ છે, આટલા જીવો એમની વંદના કરવા આવે છે, દેવો ઉપરથી રત્ન વર્ષા કરે છે, બધું ગંધોદક વૃષ્ટિ ને બધું થાય છે, તો કયા કર્મ ને ઉદય થી થાય છે? જીવના કયા કર્મ ના ઉદય થી આ બધા સંયોગો એને મળ્યા શ્રીમંતર ભગવાન ને? તો સાતા વેદનીય ના ઉદય થી આ બધા કર્મ એ આ બધા સંયોગો જીવને મળે છે. ખ્યાલમાં આવે છે? હવે મુનિરાજ હોય, સમજો કુનકુંદ આચાર્ય હજી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છે, તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તો બધા કર્મ ના ઉદય છે ને, બધા કર્મ ના ઉદય છે, તો એમને વેદનીય નો ઉદય પણ છે, અસાતા વેદનીય નો ઉદય પણ એમને આવે. તો અસાતા વેદનીય ના ઉદયમાં શું આવે? ખ્યાલ આવે છે? તો જેવી રીતના જંગલમાં બેઠા હોય કોઈ મચ્છર કરડી ગયું, એ અસાતા વેદનીય. ખ્યાલ આવે? હવે જે મહામુનિ હોય એમને તો આજુબાજુ એવા સંયોગો હોય કે એમને આ બધા પરિચય હોય જ, કેમ કે અસાતા વેદનીય ના ઉદય પણ એમના તપશ્ચરણ ને કારણે એટલા મંદ થઈ જાય કે મચ્છરો હોય પણ તો પણ એમને ન કરે. ખ્યાલ આવે? તો એમને અસાતા વેદનીય નો ઉદય છે પણ બહુ ઓછા અનુભાગમાં આવે છે એમ કહેવાય. એટલે એમ કહેવાય કે ખરી ગયા, એ કહેવાની વસ્તુ છે. તો એકચ્યુઅલી તો ઉદયમાં આવીને જ જાય. કેવલી ભગવાન ને પણ અસાતા વેદનીય નો ઉદય હોય છે. હવે એમને શું તકલીફ છે? કઈ તકલીફ? કઈ તકલીફ? પણ કર્ણાનિયોગ ની પદ્ધતિ થી ઉદય તો છે, એ ઉદય એટલો એઝ ઇઝ કે ઇટ ઇઝ મિનિમલ બી નહીં, નેગ્લિજિબલ, ઝીરો જ છે. બોલો, કોઈને બીજા કઈ ક્વેશ્ચન છે? ચાલો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. બોધી દુર્લભ ભાવના નેક્સ્ટ વિડે આપણે બોલો. જીનવાણી માત નો જય હો.